તારીખ 20/5/1987 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 119 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 89.
યથાર્થ ભૂમિકા કેવી હોય છે? ગુરુની વાણી છે જેનું હૃદય ભેદાઈ ગયું છે, કેટલી અસર થાય છે એમને એમ સાંભળ્યા કરે છે, એમ માનીને કે રોજ એની એ વાત આવે છે અને અસર થતી નથી. એ યથાર્થ ભૂમિકા છે. તેનું ચિત્ત બીજે ક્યાંય ચોંટતું પણ ભોગવવા છે. જગતના પદાર્થોને પણ મહિમા અને આશ્ચર્ય છે, એની પણ કિંમત છે એની વિવિધતાની. એને આત્મા બાજુ વળવાનો કોઈ અવકાશ નથી. કઈ રીતે વાત? બે વિરુદ્ધ વસ્તુ છે. આત્મા પોતે નિર્વિકાર ચૈતન્ય રસનો પિંડ છે. એની રુચિમાં, એની લગ્નમાં, એની ભાવનામાં બાહ્ય પદાર્થો પ્રત્યેના પરિણામ દુઃખમય લાગ્યા વિના રહે લાગે જ લાગે. એટલે દુઃખમાં પણ મજા અને સુખમાં પણ મજા એવું કેમ બને? જેને દુઃખમાં મજા છે એને દુઃખને દુઃખ રૂપે જાણી નથી. એને આત્માના સુખની ગંધ પણ એને આવતી નથી. આત્મા કેવો નિરાકુળ સુખ સ્વરૂપ છે એ વિષયથી તદ્દન અજાણ્યો હોય છે. અને જેને એની હવા પણ આવે છે તો જે ભૂમિકાનો વિષય છે, જે અનુભવ નથી થયો એ તો લગ્ની છે. તો પણ એનું ચિત્ત બીજે ક્યાંય ચોંટતું નથી એવી વાત લીધી છે. સમ્યક દ્રષ્ટિના વૈરાગ્યની, અંતરંગ વૈરાગ્યની તો શું વાત થાય? કેમ કે એ તો ચાલતા રાગાંશથી પણ વિરક્ત થઈને જુદો પડે છે, ભિન્ન થઈને પરિણમે છે. ચાલતો રાગ છે એમાં પણ એને રસ નથી, એનાથી પરદ્રવ્યવત ભિન્ન પડી જાય છે, એટલો નિરસ થઈને જુદો રહે છે. તો પછી રાગના વિષયમાં એને પ્રીતિ છે કે રાગના વિષયમાં એનું ચિત્ત ચોંટેલું છે? એ પ્રશ્ન ઉપસ્થિત થતો. અહીંયા તો એ પહેલા આવી પરિસ્થિતિ હોય છે કે એક શુદ્ધાત્માની પ્રાપ્તિની, અનુભવની એવી ભાવના, અને ભાવના પણ સામાન્ય નહીં, જેને લગ્ન લાગી છે એટલે એની પાછળ પીડ્યો છે એમ છે. જ્યાં સુધી કાર્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી સુખ નહીં, ચેન નહીં, નિરાશ નહીં. અને બધે અરસ પરિણામ કામ કરે. એનું ચિત્ત બીજે ક્યાંય છોડતું નથી આ વિષયના ઘણા બોલ છે આ ગ્રંથની અંદર. મુમુક્ષુની ભૂમિકા અનેક પડખેથી એકદમ સમા, કેટલો દુઃખી થયો, ક્યાં ક્યાં જન્મ મરણ કર્યા. શ્રીમદજી તો લખે છે કે એની વેદના આવે, એની વેદના ચાલે છે અત્યારે. એને માણસને ભૂતકાળમાં દુઃખ પડ્યું હોય ને અત્યારે સંભારે ત્યાં રડવા લાગે કે અરે રે, અમને આમ કીધું હતું ને, અરે રે, અમને આમ કરી નાખ્યું હતું ને, અમને આવી તકલીફમાં મૂકી દીધા હતા. રડે છે, યાદ કરે ત્યાં એને દુઃખ થાય એટલું કે રડવું આવી જાય. આ તો એ તો કઈ નથી, એટલા દુઃખ એને ભોગવ્યા છે કે એની વેદનાને વશ એને હવે જન્મ મરણ રહિત પરમાત્મા એ એક જ ઉપાદેય છે, બીજું કઈ ઉપાદેય નથી. જેને પોતાનું જ પરમ સ્વરૂપ ઉપાદેય હોય એને બીજું કઈ આડું આવતું નથી. પોતાના પરમ સ્વરૂપને ઉપાસવા માટે પછી કોઈ એને આડું આવી શકતું નથી, અથવા એને કોઈ રોકી શકતું નથી, એનો કોઈ પ્રતિબંધ હોઈ શકતો નથી. જગતમાં કોઈ દ્રવ્ય, કોઈ ભાવ, કોઈ પદાર્થ, કોઈ પદાર્થનું પરિણામ એવા નથી કે જીવને પોતાનું સ્વકાર્ય કરતાં રોકી શકે એવું નથી. કરવું છે ને થતું નથી એમ જે ફરિયાદ કરવામાં આવે છે કે અમારે તો ઘણું અમારું કરવું છે પણ થતું નથી, વાત ખોટી છે. પોતાના જ પરિણામ પોતાને રોકે છે, પોતાના જ પરિણામ પોતાને આડા આવે છે. કોઈ સંયોગને લઈને ઉપાધિ કરવી પડે છે માટે અમારું કાર્ય માને અમને થતું નથી, એ વાત તદ્દન ખોટી છે, પોકળ છે, બાનું છે, વસ્તુ સ્થિતિ એવી છે. મુમુક્ષુની યથાર્થ ભૂમિકામાં આ સ્થિતિએ મુમુક્ષુ આવે કે તેને એક પરમાત્મા જોઈએ છે ને બીજું કાંઈ જોઈતું નથી, એને એનો પરમાત્માનો ભેટો અંતરંગમાં ન થાય એવું કદી બનતું નથી. એ જ્ઞાનીઓ અનુભવથી સિદ્ધ કરીને કહે છે કે એ સ્થિતિમાં જ્યારે અમે આવ્યા ત્યારે અમને અમારા પરમાત્માનો સાક્ષાત્કાર થયો, અને એ સ્થિતિમાં જ્યાં સુધી બીજાઓ આવતા નથી ત્યાં સુધી એને સ્વરૂપ દર્શન થવાની પરિસ્થિતિ હોતી નથી, એ વાત બિલકુલ અનુભવથી સ્પષ્ટ છે. અને એ સમજી શકાય એવું છે કે જેને આ એક જ જોઈએ એને બીજું નથી જોઈતું, એને બીજું હું નડે, બીજું જોઈએ છીએ એવો ભાવ પોતાને નડે છે. મારે આત્મા પણ જોઈએ અને મારે બીજી જગતની અનુકૂળતાઓ પણ જોઈએ, પુણ્ય પણ જોઈએ, રાગ પણ જોઈએ અને પુણ્યના ફળ પણ જોઈએ, અને મને આત્માએ જોઈએ, પુણ્ય રહિત પાપ રહિત આત્માએ જોઈએ. બે વાત તો એક સાથે બનતી, એક મ્યાનમાં બે તરવાર સમાય નહીં કોઈ દિવસ. એક વાતમાં બધું આવી જાય છે. આ સ્થિતિ આ તો જ્ઞાન કરાવે છે, મુમુક્ષુની યથાર્થ ભૂમિકાનું જ્ઞાન કરાવે છે. જો ભાઈ આવું થયું છે તને, આવું થાય છે તને કઈ તો વાત તારી પાકી, તારો નિવેડો થઈ ગયો. એનું અર્થ શું છે કે બાહ્ય દ્રષ્ટિ છે ને એટલે જાણે કે જ્ઞાન બહારથી મળશે ને એવો એક અભિપ્રાય વિચારે કે વગર વિચારે જીવને થઈ જાય છે. બાહ્ય દ્રષ્ટિમાં જ્ઞાન પણ બહારથી મળશે અને મારું હિત પણ કોઈક બીજો કરી દેશે એવો એક અભિપ્રાય હોય છે. એટલે એવું કંઈક લાગે એને કે આ કંઈક છે અહીંયા, તો એને પૂછપૂછ કરે અને એનાથી જાણે હિત થઈ જશે એવો પ્રયત્ન એને જાણે જાણે થાય છે. બાકી જેને પોતાને અંતર શોધ વર્તે છે, અંતર અવલોકન હોય છે, અંતર તપાસ હોય છે પોતાને, એને તો મોટા ભાગના જવાબ એને પોતામાંથી જ મળે છે. પોતાના પ્રશ્નોનું સમાધાન એને અંદરમાંથી એનો આત્મા જ આપે છે. એટલે આત્માને નિશ્ચય ગુરુ કહેવામાં આવે છે. એમ ગુરુ સમાધાન કરે છે શિષ્યનો, એમ બહુભાગ સમાધાન તો પોતાનો આત્મા જ કરે છે, નિર્દોષ પરમાત્મા જ કરે છે. પણ બાહ્ય દ્રષ્ટિ છે, બહુભાગ તો જીવને બીજા ઉપર દ્રષ્ટિ છે. તપાસે તો ખ્યાલ આવે, બહુભાગ તો બીજા ઉપર દ્રષ્ટિ છે. આનું આમ કેમ, આનું આમ કેમ, આનું આમ કેમ, આનું આમ કેમ, તો એ દ્રષ્ટિની અંદર એ પોતાને માટે આ વાત છે કે કેમ એ વાત ભૂલાઈ જાય છે. આત્મલક્ષી વિચારણા વાળાને તો કોઈ પણ વાત પોતાને કેવી રીતે આત્મહિતમાં ઉપયોગી થાય છે આ મુખ્ય લક્ષ્ય રહે છે. અને એથી એને અસમાધાનના પ્રકાર જ ઘટી જાય છે. કોક હોય છે તો પણ અંદરથી આવી જાય છે. એનો અર્થ એ નથી કે તત્વચર્ચા અથવા સત્સમાગમ મેં પ્રશ્ન ચર્ચા ન કરવી, એવું એવો એનો અર્થ નથી. જે વિષય પોતાને પ્રિય લાગે છે તે વિષય વિશેષપણે વ્યક્ત થતો હોય તો એ વ્યક્ત કરવા અર્થે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે. અથવા ખરેખર તો સામાન્ય રીતે એવું સમજાતું હોવા છતાં પોતાને કઈ રીતે આગળ વધવું છે એવી જિજ્ઞાસાથી પણ પ્રશ્ન આવી શકે છે. પોતાને એ રીતની વિધિ કેવી રીતે, એ રહસ્યનો વિષય છે, એ ગુપ્ત વિષય છે, ગુપ્ત તત્વ છે. એ જ્ઞાનીની વાણીમાં વ્યક્ત થાય છે, એટલે એ વ્યક્ત થાય છે એને સમજવા માટે વિશેષ જિજ્ઞાસાથી બીજા પૂછે તો એ સાંભળે, ને પોતે પૂછે તો પણ સાંભળે, પોતે પૂછે તો સાંભળે એમ ને બીજા પૂછે તો પણ સાંભળે. અથવા અનુભવીની વાણીમાં અનુભવ રસ હોય છે, આત્મરસ હોય છે, અને એ આત્મરસની પુષ્ટિ થાય છે. આત્મરસ યુક્ત જે વચનો આવે છે, જે વાણી આવે છે, એ વાણી સાંભળતા પોતાને પણ આત્મરસની પુષ્ટિ થાય છે, પોષણ મળે છે, પોતાની રુચિ વિશેષ વૃદ્ધિગત થાય છે, પોતાને વધારે રૂચે છે એ વિશે, તો એ કારણે પણ એ સાંભળે છે એમ બને છે. એમ સાંભળવા સાંભળવામાં તો પ્રકાર અનેક છે. શ્રી ગુરુની વાણીનો મુખ્ય વિષય શુદ્ધ આત્મા છે, આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, અને એ સાંભળતા જેનું હૃદય ભેદાઈ ગયું છે, એનું મર્મ સ્થળ ભેદાઈ ગયું છે કે આ વાત મેં કદી સાંભળી નહોતી, સાંભળવા સાંભળવામાં આવો ફેર પડે છે. પેલાને એમ લાગે છે કે આ વાત તો મેં ઘણી વાર સાંભળી છે, મને ખબર છે ને ફરીને સાંભળું છું, એને આને એમ થાય છે કે જાણે કોઈ નવી વાત છે, મારા માટે જ કોઈ નવી વાત થઈ રહી છે. નવીનતા ભાવમાં આવે છે, અધ્યાત્મની નવીનતા આવે છે, નવો રસ આવે છે અંદરથી, એમ છે ખરેખર. અને પૂજ્ય બેન શ્રી પ્રત્યક્ષ ચર્ચામાં એવો શબ્દ વાપરે છે કે એને આ વચનોમાં અપૂર્વતા ભાસવી જોઈએ, આવા શબ્દ વાપરે છે. અહીંયા હૃદય ભેદાઈ ગયું છે એમ લખ્યું, અપૂર્વતા લાગે છે. આ મેં પહેલા સાંભળેલી વાત છે, મને આ ખબર છે કે આ તો આત્માની લગ્નની વાત વારંવાર આવે છે, એને અપૂર્વ લાગે છે. જેને અપૂર્વ લાગે છે એને કઈ ભૂમિકામાં અપૂર્વ લાગે છે, અને જેને અપૂર્વ નથી લાગતું ને એમ લાગ્યા કરે છે કે આ તો ખબર છે, એની કઈ ભૂમિકા છે, આ બંને વચ્ચેનું અંતર સમજવા જોઈએ. અથવા પોતાને અપૂર્વ લાગે છે કે નહીં અને નથી લાગતું તો એવું કયું કારણ છે કે જેને લઈને નથી લાગતું, એ વાત વિશેષ વિચારવાની છે. જો પોતાને જોવાનો અભ્યાસ હોય તો એને જરૂર પોતાનો ખ્યાલ આવી જાય, ના આવે એવું. જો આત્માની લગ્ની આ વાત આત્માની વાત સાંભળ્યા પછી પણ લાગતી નથી અને એવી ચોંટ પણ લાગતી નથી, જેને હૃદય ભેદાઈ ગયું એમ કહ્યું, એવી ચોંટ પણ લાગતી નથી, તો જીવ કોઈ એવા રાગ રસમાં અને અન્ય સંયોગના રસમાં ઊભો છે અને એ વિષય પ્રત્યેનો એનો માત્ર રાગ એટલે ચારિત્ર મોહ નહીં પણ એનો દર્શન મોહ એટલો તીવ્ર પ્રવર્તે છે કે સામે યથાયોગ્ય નિમિત્ત હોવા છતાં એની ચોંટ લાગતી નથી. લાકડી મારે ને લાકડી ન વાગે, ઉપદેશની લાકડી શ્રી ગુરુ મારે ને ન લાગે તો દર્શન મોહનું ગોદડું ઘણું જાડું ઉઠેલું. એનો અર્થ એ થવો જોઈએ કે જેમ કોઈ મોટો મોટા રોગની શંકા પડે તો ગભરાટ થાય છે, જીવને થાય કે નથી થતો, કેન્સર જેવા મોટા રોગ એને એથી મોટો હવે નીકળ્યો છે હમણાં એડ, નામ સાંભળે તો પણ એને ગભરાટ થાય છે, તો આ તો નિદાન પાકું થઈ ગયું, નામ નામ સાંભળવાનો સવાલ નથી રહેતો. જો તને દર્શન મોહનું ગોદડું આટલું જાડું છે તો અનંત જન્મ મરણના કેન્સરની અંદરમાં ગાંઠ થઈ ગઈ, ગભરાટ થવો જોઈએ. એ પણ એક પાત્રતાનું લક્ષણ છે કે જીવને પોતાના અહિતના કારણથી ગભરાટ થાય, આ પાત્રતાનું લક્ષણ છે. અહિતના કારણથી એને ગભરાટ થાય, ભય થઈ આવે, એને ભવભ્રમણનો ભય કહેવામાં આવે છે. જેમ આંખ બધા બતાવે એમાં મુમુક્ષુની ભૂમિકાનો એક આંખ છે, આમ થાય છે આમ થાય છે આમ થાય છે, આ સ્થિતિ છે તો તારી ભૂમિકા યથાર્થ છે, આ સ્થિતિ ન હોય તો ભૂમિકાની પણ વાત નથી, અનુભવ નતો, વિચાર જ કરવા જેવો રહેતો નથી. એક વિશેષ વિચાર માંગે એવો વિષય એ છે કે ભલે યથાર્થ ભૂમિકામાં ન હોય એવો મુમુક્ષુ પણ કાંઈક ને કાંઈક તો પરિશ્રમ કરે છે ને, શાસ્ત્ર વાંચવાનો પરિશ્રમ કરે છે, શાસ્ત્ર સાંભળવાનો પરિશ્રમ કરે છે, એ વખતે કાંઈક ને કાંઈક વિચારવાનો પરિશ્રમ કરે છે, તો એ પુરુષાર્થ ત્યાં જે પુરુષાર્થ લગાવે છે એના બદલે યથાર્થ પણ એ પુરુષાર્થ કામ કરે, કાંઈ ને ક્યાંય પુરુષાર્થ તો કામ કર્યા વગર રહેતો નથી, તો જે પરિશ્રમ એનો વ્યર્થ જાય એ રીતે કરે છે, એ જ પરિશ્રમ એનો વ્યર્થ ન જાય એ રીતે કરે, બસ પરિશ્રમ તો એટલો ને એટલો જ છે, એથી વધારે નથી. રીત બદલવાની છે, અથવા જેમ કહે છે કે તું બીજા વિચાર કરે છો કે જે બીજા પદાર્થોના વિચાર કરતા તારો કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. અલગ મલક ના વિચાર આવે છે કે નહીં માણસને વગર પ્રયોજન ના થાય, તો એના બદલે આત્માનો અને આત્મહિત ના વિચારમાં સમય ક્યાં પસાર ન કરો, એ વિચાર જ છે. તો એમ વિચારનું પડખું જેમ બદલી શકાય છે એમ પુરુષાર્થને જુએ કે મારો સમય અને મારી શક્તિનો વ્યય તો ક્યાંક થાય જ છે. જો અહીંયા થાય છે તો એમાં એટલી ક્ષમતા છે, એટલી શક્તિ છે, એટલી જ શક્તિ જોઈએ આત્મા આત્મહિતમાં લગાવવામાં આવે તો આત્મકાર્ય થાય, અને આત્મહિતમાં ન લગાવવામાં આવે તો આત્મકાર્ય ન થાય. બે વાત છે. તો ઉપયોગ ક્યાં કરવો એ સવાલ છે, સમય અને શક્તિનો ઉપયોગ ક્યાં કરવો એટલો પ્રશ્ન. એકસો ને ઓગણીસ બોલ છે. પોતાના અનુભવની વાત મૂકી છે. બીજી રીતે કહીએ તો જેટલી મોક્ષની ભૂમિકાની વાત આવે છે એમાં પોતાનો અનુભવ લખીને અથવા બહાર આવી ગયો છે ભાષામાં એમ કહીએ તો ચાલે. કે પોતાને ગુરુની વાણીથી હૃદય ભેદાઈ ગયું ને એક આત્મા સિવાય કાંઈ જોતું નથી એ લગ્ની લાગી તો પોતે અનુભવ કરી લીધો. એટલે વિચારવા એવું જેવું છે બીજું કેમ જોઈએ છે. જો આવો પરમાત્મા પ્રગટ થાય એવું છે અંદરથી અને એની ખાતરી આપનારા પણ છે મોજૂદ, તો બીજું પણ તારે કેમ જોઈએ છે. અને બીજું જોઈને બીજું મળવાનું છે કાંઈ તારે, બીજું જોઈએ છે એટલે બીજું કાંઈ મળી જવાનું છે, કાંઈ તારા આત્મામાં આવી જવાનું છે કે બીજું પણ કાંઈ તારા આત્મામાં તો આવવાનું. જોઈએ છે જોઈએ છે જોઈએ છે એવો ભાવ રહી જશે અને એ ભાવમાં તું પરિભ્રમણ કરતો રહી જઈશ, બાકી બીજું કાંઈ તો તને મળવાનું નથી ને તારા આત્મામાં આવવાનું નથી એમ સમજીને પણ એને એનું ચિત્ત ક્યાંય ન ચોંટે અને બધો રસ એનો ઠંડો થઈ જાય. વિકલ્પ થાય પણ એનો રસ ઠંડો થઈ જાય. વિકલ્પ તો એમ નહીં છૂટે જલ્દી, પહેલો વિકલ્પનો રસ છૂટશે, વિકલ્પની રુચિ છૂટશે, પછી વિકલ્પ છૂટશે. એ કારણ તો એને આ વાત સાંભળીને વિચારીને બરાબર યથાર્થપણે થઈ ગયું. હું બે જગ્યાએ નકામી જાય છે, એનાથી તને કઈ ફળ નથી. જેમ મધપુડા સામે જોયા કરે ને હમણાં મધ પડશે હમણાં મધ પડશે હમણાં મધ પડશે, પણ મધ પડે નહીં અને એને આકુળતા મટે નહીં, એમ આ જીવની આકુળતા મટતી નથી, સરવાળે એ થાય છે. અને વિશેષ નુકસાન તો એ છે કે એને મિથ્યાત્વની જે ગાંઠ છે એવી દ્રઢ રહે છે કે એમાંથી અનંત જન્મ મરણની પરિસ્થિતિ ઊભી રહે છે. આ એક બહુ જબરજસ્ત, આની અંદર કાંઈ વિશેષ મેલપ હોય કેન્સરનું એનાલિસિસ કરે ત્યારે તેની કોઈ મેલિગ્નન્સી આવી કે નહીં, એટલે એવી મેલપ આવી કે નહીં કે જેમાં એ કેન્સર છે, આ મિથ્યાત્મમાં આ મેલિગ્નન્સી છે. આમાંની જે વિકલ્પ થાય છે એમાં એમ ન લાગે કે આમાં શું બીજું કઈ, એવા તો આકરા પરિણામ નથી થતા. કશાયની મંદતા હોય, વાંચન વિચાર ઉપલક ઉપલક કરતા હોય તો એને એમ થાય કે આપણે કાંઈક તો કરીએ છીએ ને, દેવદર્શન કરીએ છીએ, પૂજા કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, યથાશક્તિ દાન કરીએ છીએ, વાંચીએ છીએ, વિચારીએ છીએ. એ કશાયની મંદતામાં જીવન ચાલ્યું જાય છે, પણ મિથ્યાત્મની ગાંઠનું શું, આ વિષય એને ગંભીરતાથી લક્ષમાં લેવો જોઈએ. ગુરુદેવ કહે છે પરમાગમ સારમાં કે પહેલો પ્રયત્ન એને દર્શન શુદ્ધિનો કરવો જોઈએ. રાગને મંદ કરવાના પ્રયત્નમાં પડે અને સંતોષ માને કે ના ના કાંઈક તો કરું છું, મારા તો મંદ રહી છે, કાંઈ એવા કાંઈ આકરા પરિણામ કરતો નથી એમ નહીં. એ રીતે મંદ રાગની અંદર જીવન નીકળી જાય તો એથી કાંઈ એને મિથ્યાત્મ મટવાનું નથી અને તક હાથમાંથી ચાલી જશે. મનુષ્ય બહુ તો બહુ મોટી તક છે, પછી એટલી વિચાર શક્તિ રહેતી નથી. કાં તો પુણ્ય વધ્યું હોય તો દેવલોક આદિ અથવા કોઈ શ્રીમંત આવી કે રાજાએમાં જઈને એમાંથી નવરો થાય નહીં, અને પાપ વધી ગયું હોય તો તિરિયન નારકીમાં જાય તો એમાંથી છૂટી શકે નહીં, પરિણામ એમાંથી નીકળી શકે નહીં. અહીંયા મધ્યસ્થ મધ્યમ કક્ષાના પરિણામ છે. વિચાર કરવા માટે બહુ સાનુકૂળ પરિસ્થિતિ છે મનુષ્યની. વિચાર કરવાની સ્થિતિ સારી, દેવગુરુ શાસ્ત્રનો યોગ, સાચું કહેનારા જ્ઞાનીઓનો યોગ, સબ અવસર આ ચૂકા હે એના જેવી વાત. પછી કશાયની મંદતામાં સમય ગાળે તો એને શાંતિના બ્રાહ્મણ માં કે અશાંતિના
બ્રાહ્મણ,
હા એ તો બરાબર. સુખ ની ભ્રાંતિ છે જીવને, અને સુખ ની ભ્રાંતિ પાછળ એને વિકલ્પની બ્રહ્મજાળ એટલી બધી ઉત્પન્ન થાય છે, પછી એને આ વાતની અસર પણ પહોંચતી નથી. દર્શન બહુ તીવ્ર છે, ટૂંકામાં કહીએ તો જ્યાં દર્શન બહુ તીવ્ર પ્રવર્તતો હોય ત્યાં દર્શન ના વિરુદ્ધનો વિષય અસર કરે. દર્શન મૂળની મંદતામાં ઉપદેશની અસર વિશેષ થાય છે, અને ત્યાં પણ દર્શન મૂળની મંદતામાં નહીં અટકતા એનો અભાવ થઈને જન્મ મરણની ગાંઠ છેદાઈ જાય એટલી સ્થિતિ એને અવિરતપણે લગ્નિથી પુરુષાર્થ હોવો. દર્શનો મંદ પણ અનંત વાર થયો છે, દર્શનો ની મંદતામાં નથી આવ્યો એવું કઈ નથી, પણ અભાવ નથી કર્યો. દર્શનો ની પ્રકૃતિની વિચિત્રતા છે કે મંદ થયા પછી જો અભાવ કરવાના પુરુષાર્થ નું પરાક્રમ જીવ ન ફોરવે ન કરે તો વળી પાછો એ તીવ્ર થાય, મંદ ને મંદ રહે નહીં પાછો તીવ્ર થઈ જાય. એટલે જેને દર્શનમાં મંદ થયો હોય જ્યારે એને સ્ત્રી ગુરુનો ઉપદેશ સુહાતો હોય, એને એવું જ્યારે થતું હોય કે નહીં હવે આત્મહિત કરી લેવા જેવું છે એવું ઘણું જોરથી અંદરથી લાગે છે, અને એ લાગણી કંઈક વિશેષ તીવ્ર થઈ છે આત્મહિતની, ત્યારે એમાં ને એમાં આગળ વધીને એ દર્શનમોહનો અભાવ કરે એવી સ્થિતિએ પહોંચી જવું જોઈએ. એમાં અટકીને પાછો તીવ્ર થઈ જાય દર્શનમોહ, એ પરિસ્થિતિમાં પાછો ન આવે એ વાત એની વિચિક્ષણતાની બહાર નહીં હોવી જોઈએ. લગભગ તો એટલે સુધી મોક્ષની વિચિક્ષણતા નથી હોતી ત્યારે પાછો પડી જાય છે. એવું પ્રાયોર જીવનમાં એવું બને છે, એવું અનંત વાર આ જીવને વિશે પણ બન્યું છે કે કાંઈક મુમુક્ષુતા આવી હોય, કાંઈક જ્ઞાનીનો સંગ થયો હોય, કાંઈક ઉપદેશ સુહાણો હોય, વળી પાછો પડી જાય. કેમ કે થોડો દર્શન મોહ થયો એમાં આગળ વધવાને બદલે ત્યાં અટક્યો, કાંઈક સંતોષ માન્યો, કાંઈક ઠીક લાગ્યો, દર્શનમાં વળી પાછો તીવ્ર થાય છે. વિચિત્ર છે આ પ્રકૃતિ થોડી. આમ તો ખરેખર તો રાગની ચારિત્ર મોહની મંદતામાં છેતરાય છે જાજો, કારણ કે દર્શન મોહ ઉપર તો ખ્યાલ જ ઓછાનો છે. બહુ ઓછા જીવને ખ્યાલ જાય છે કે આ દર્શન મોહ મંદ થાય છે. જો દર્શન મોહના વિષયની અંદર જીવ જાગ્રત હોય, વિચિક્ષણ હોય, તો તો એને ખ્યાલ આવે કે દર્શન મોહની મંદતા વર્તે છે. પુરુષાર્થમાં એકદમ પ્રગતિ કરવાના પંથે એ જોર કર્યા વગર રહે નહીં. એ જે માણસને નથી, કોઈ વેપારમાં હવળું પડી જાય પછી શું કરે છે? આપણે વેપાર કરીએ કર્યો છે ને, કે ફેવર પડી ગયું છે તો કેટલો મોટો ખેડી નાખે વેપાર, કે ગજાબારનો ખેડી નાખે, કે અત્યારે હવળું પડી ગયું છે ને આપણે ધારીએ છીએ એમ બજાર જતી જાય છે, કરી લઈએ વેપાર થાય. એમ જેને દર્શન મોહનો ખ્યાલ છે કે આ દર્શન મોહ ગળતો જાય છે, એ તો એની અંદર જોર કરીને દર્શન મોહને તોડી નાખે. પણ દર્શન મોહ મંદ થાય છે ત્યારે પ્રાય ચારિત્ર મોહ તો મંદ સાથે સાથે થાય જ છે. જેને દર્શન શુદ્ધિ ઉપર લક્ષ નથી, એને ચારિત્ર મોહ ઉપરની મંદતાનું લક્ષ જાય છે, થોડો સંતોષાઈ જાય છે અને દર્શન મોહને તીવ્ર કરી બેસે છે. વળી પાછો ફરીને એક દ્રષ્ટાંત લઈએ કે સામાન્ય રીતે ગુરુદેવ પ્રરૂપિત તત્વજ્ઞાનના અભ્યાસમાં પહેલા મુમુક્ષુ જીવો નહોતા, અને પછી આ નિરૂપણ સારું લાગ્યું, આત્મહિતકર લાગ્યું, બીજાથી વિશિષ્ટ લાગ્યું, એમ તો કહી શકાય એવું છે કે જગતમાં આ વાત ક્યાંય બીજે નથી. આખું જગત જો નજર સામે રાખીને સરખામણી કરી શકાય એવું છે, એટલે આકર્ષણ થાય છે. હવે આવા આત્માની પરમહિતની વાતનું આકર્ષણ થાય ત્યારે દર્શનમાં જરૂર મંદ થાય. એ વાત ફરી ફરીને સાંભળવાનું, વિચારવાનું અને એમાં આગળ વધવાનો અભિપ્રાય પણ થાય. પણ સાથે અને એ જ વખતે તારો ચારિત્રનો રાગ પણ, ચારિત્રનો મોહ પણ મંદ થવાનો છે. પૂજા ભક્તિ સ્વાધ્યાય દયા દાન યાત્રા આદિના પ્રસંગ પણ થવાના જ. તો દર્શનમાં મંદ થાય આપોઆપ, સાથે સાથે ચારિત્રમોહ તો મંદ થાય જ છે. ચારિત્ર મોહ મન થાય, દર્શન મોહમાં વિચિક્ષણતા ન હોય, એટલે પછી ત્યાં અટકવાનું કારણ બને. ચાલો આટલે તો આવ્યા, પહેલા આટલું નહોતા કરતા, હવે આટલું કરીએ છીએ, આમ નજર નીચે જાય દર્શન મોહ તીવ્ર થવાનો, એટલે વળી ત્યાં અટકે. ત્યાં પાછો દર્શન મોહ તીવ્ર થવા લાગે, એટલે વળી પાછો પડવા માંડે. પાછો એટલે એને એમ લાગે કે જ્યારે મને આત્માની વાત રુચિ છે અને રૂચે છે, ત્યારે હું હવે એવા પુરુષાર્થની અંદર પ્રવર્તમાન રહું કે જેથી એક વખત અનુભવ સુધી તો જ્યાં સુધી હું પહોંચું નહીં ત્યાં સુધી જમ્પ વળે નહીં, એને જમ્પ ન વળે. વેપારમાં એમ જ કરે છે ને, જ્યાં સુધી નફો ગરભેગો થાય નહીં ત્યાં સુધી ભાઈને જમ્પ વળે નહીં. વેપાર કર્યો હોય, ફેવર પીડ્યું હોય, પણ નફો ઘરમાં ન આવે ત્યાં સુધી એને જમ્પ વળે નહીં. સીધી વાત છે કે નહીં, કે માત્ર વેપાર કર્યાનો આનંદ લઈ લે છે, બધું પાકું કરી લે છે. વેપારી પાકો થાય તો વાંધો નથી. આ કાચો વેપારી છે કે ચારિત્ર મોહનો રાગ મંદ થયો એટલે હરખાઈ ગયો કે ચાલો મેં આટલું કર્યું, આટલું કર્યું, આટલું કર્યું. એ વાતને તોડવા માટે ગુરુદેવના પ્રહાર હતા કે તું લાખ કરોડ મંદિર બંધાવ ને, એનાથી આત્માનું હિત નહીં થાય. પ્રતિષ્ઠા ચાલતી હોય ત્યારે પણ આ વાત કરે. મંદિરની પ્રતિષ્ઠા ચાલતી હોય અને પ્રવચન ચાલતું હોય તો એમ કહે તું લાખ કરોડ બંધાય, એનાથી ધર્મ નથી. એ શું કરવા કે છે કે જોવે છે કે આ મુમુક્ષુ છે અને મંદિર બંધાવવાનો ભાવ થયો છે, બોલી બોલે છે, હોંશથી પૈસા ખર્ચે છે, મમત્વ ઘટાડે છે, બધું કરે છે, તો કે તારા લાખ કરોડ વાપરી નાખ, નહીં ધર્મ થાય તને, એમ શું કરવા કે છે? ગુરુ તત્વ છે, રોજે અહીંયા ચારિત્ર નો મંદ થયો છે અને તું છેતરાઈ જાતો નહી. દર્શન મોને સમજવો થોડો અઘરો પડે છે, પણ કેમ કે એમાં પણ ઘણા અનેક પ્રકારના જુદા જુદા તબક્કા છે. જેમ કોઈ અન્ય મતિમાં છે, શ્વેતાંબરાદિમાં કે અન્ય મતિમાં, ત્યાંથી સાચા દેવગુરુ શાસ્ત્ર તરફ આવે તો એના દર્શન મોહમાં ફેર પડે છે, પણ એ બહુ સામાન્ય વાત છે. અહીંયા ને અહીંયા એક શ્રીમદજીએ બહુ સુંદર વાત કરી છે, એ આપણે કરી છે, જે સત્પુરુષ પ્રત્યેની ભક્તિને બહુમાન લીધું છે એ દર્શન મોહ ઉપર બહુ મોટો ઘા પડે છે. શ્રીમદજીએ આ વાત શા માટે વિશેષ લખી, એનું કોઈ રહસ્ય હોય તો દર્શન મોહ છે. કે બીજા જેટલા કોઈ પણ પ્રકાર દર્શન મોહના રસને ગળવાના છે તે સર્વ પ્રકારના પરિણામમાં અનેક પ્રકાર છે. એક સત્પુરુષ પ્રત્યેનું બહુમાન વિનય ભક્તિ એક સહેલામાં સહેલો પ્રકાર છે. કેમ કે એક પ્રગટ સત છે, વિદ્યમાન સત છે, સત છે, પ્રગટ સત છે. અને જો જીવ હિત બુદ્ધિ એ સમાગમમાં અનન્ય ભક્તિથી જાય તો એનો દર્શન મોહ છૂટી જાય ત્યાં સુધી બહુ સહેલાઈથી આગળ વધી શકે. બરાબર, એ વાત એમને એક પત્રની અંદર તો એકદમ સ્પષ્ટ લખી છે, આપણે લીધું છે એ પત્રમાં, તો આ વિષય લીધો છે. જ્ઞાન ક્રિયા ક્રિયા માર્ગે અને જ્ઞાન માર્ગે આગળ વધવામાં કેટલીક તકલીફ છે, એમાં જ્ઞાન માર્ગ તો સૌથી વધારે કઠિન લીધો છે એમણે. જે આ તત્વજ્ઞાનનો વિષય છે એ વિશેષ કઠિન છે. પત્ર નંબર છે 693 નંબરનો પત્ર છે, ઘણું કરીને 29મો વર્ષ છે, 29મો વર્ષ. કહે છે કે જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે, દુષ્કરપણે આરાધી શકાય એવો કઠણ માર્ગ છે, જ્ઞાન માર્ગ છે. પરમ અવગાઢ દશા પામ્યા પહેલા તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. પરમ અવગાઢ દશા એટલે શું? કે આત્મ પ્રાપ્તિની તીવ્ર લગ્ની જે અહીંયા ચાલતો વિષય ચાલે છે. શું? હા, જેને આત્માની અપૂર્વ ભાવનાને અપૂર્વ લગ્ની લાગી હોય એ પરમ અવગાઢ દશા છે. એવી દશા પામ્યા પહેલા કોઈ જીવ જ્ઞાન માર્ગે આગળ વધવા માંગે છે તો એને પડવાના ઘણા સ્થાનક છે. આ સિદ્ધિ લાલ બત્તી મૂકી છે. જ્ઞાન માર્ગમાં ઊભો છે, ઊભો રહે, પહેલા તપાસ કર કે તારી અવગાઢતા કેટલી છે, તારી લગ્નની ભાવનાની સ્થિતિ શું છે. આંખ નક્કી કર પહેલા, નહીતર આ માર્ગે જોખમ ઘણું છે. ક્યાંક તને સંદેહ થશે, વાંચતા વાંચતા સાંભળતા સાંભળતા સંદેહના ઘણા ઠેકાણા છે, એ દર્શન મોહને વ્યક્તિ કરે છે. વિકલ્પ વધી જશે, અનેક નય ભંગ જાળથી આ વિચારણા વસ્તુની વિચારણા કરવા જતા કેટલા વિકલ્પમાં જાશ જઈશ તો કહેવું મુશ્કેલ છે. ક્યાંક એવી નિશ્ચયની પ્રધાનતાની વાત આવશે, કદાચ સ્વચ્છંદમાં પણ આવી જાય. અને પહેલા ક્ષોભસમ નહોતો, પહેલા સમજાણું નહીં, હવે સમજાણું તો કાંઈક મળી ગયું, જાણે જ્ઞાન મળી ગયું, અથવા કશાય મંદ થયો તો કાંઈક શાંતિ પણ થઈ ગઈ, એવું અતિ પરિણામી પણ જેને કહે છે. એ વગેરે જીવને માર્ગથી પડવાના હેતુ અથવા કારણો છે. અજ્ઞાન માર્ગે આટલા જોખમ ઉભા છે, અથવા આવી સ્થિતિમાં જીવ આગળ વધી શકતો નથી. તત્વજ્ઞાનનો અભ્યાસ જરૂર દર્શન મોહની મંદતાનું નિમિત્ત હોવા છતાં આ પરિસ્થિતિમાં દર્શન મોહ વધી પણ જાય છે, આ એની લાલ બત્તી મૂકી છે. ક્રિયા માર્ગે હવે બીજી વાત લેશે કે અસદ અભિમાન તો હાલતા થશે, મેં ન ખાધું, મેં ત્યાગ કર્યો, મારે આ વ્રત છે. જે વસ્તુ પોતાની નથી દેહાદી, એની ક્રિયા મેં કરી, એ પોતામાં અસત, પોતામાં નથી, અસતનું અભિમાન તે અસદ અભિમાન છે. એ અસત અભિમાન આવતા વાર નહીં લાગે તમે. અથવા જે વ્યવહાર છે એનો આગ્રહ ઉભો થશે. પૂજા તો રોજ કરવી જોઈએ, પૂજા તો જૈન હોય એને પહેલા પૂજા તો કરાવી, ભગવાનની પૂજા તો પહેલા જ એને કરવી, પોતે કરે એટલે એને આગ્રહ ઉભો થયા વિના રહેશે. વ્યવહાર આગ્રહ અને આમ કરતા કરતા કઈક એવું મળી જશે, છેવટે કાંઈ તો પૂન તો હારા બંધાશે, સંસારની તો લીલી વાડી રહેશે, ભવિષ્યમાં તો પ્રતિકૂળતા નહીં આવે. સિદ્ધિ મોહ, ફળ મોહ, ફળ એના ફળનો મોહ, અથવા બીજા મને માન આપશે, એ તો ઓલામાં એ પ્રસંગ ઉભો થાય છે. જ્ઞાન માર્ગમાં પણ થોડુંક જાણકાર થઈ જાય, પાંચ જણા પૂછતા થાય તો એને પોતાનો પૂજા સત્કારનો વ્યામોહ દર્શનમોહ તીવ્રથીને ઊભો થયા વિના રહેતો નથી. આમાં પણ બીજા એને તપસ્વી માને છે, ક્રિયા કરનારો માને છે, એટલે એને પૂજા સત્કાર આદિ યોગ અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠા, દેહની ક્રિયામાં જેને આત્માએ કરી છે આ ક્રિયા, એવા દોષોનો સંભવ રહ્યો છે. જ્ઞાન માર્ગે અને ક્રિયા માર્ગે આટલા જોખમ છે. તેથી અમે એમ કહીએ છીએ, પોતે કઈ બાજુ વાળે છે મુમુક્ષુને, કે કોઈક મહાત્માને બાદ કરતા, કોઈ પરાક્રમી પુરુષને બાદ કરતા, મોટાભાગના વિચારવાન જીવોએ સત્પુરુષ પ્રત્યેનો બહુમાન ભક્તિ એના માર્ગનો તે જ કારણથી આશ્રય કર્યો છે. આ ડાપણ વાપર્યું છે, જે સત્પુરુષના ચરણમાં ગયા એને ડાપણ વાપર્યું છે, એને બુદ્ધિ વાપરી છે ખરેખર. આ બે જગ્યાએથી બચવા માટે, આ બહુ દર્શન મોહને કાપવા માટે આ બહુ સહેલો માર્ગ છે. અને આજ્ઞા આશ્રિત પણ અથવા સદગુરુને વિશે સર્વાર્પણ પણ, ખાલી સદગુરુ શબ્દ નથી વાપર્યો, પરમ પુરુષ સદગુરુને વિશે સર્વાર્પણ પણ પરમ પુરુષ શબ્દ ત્યાં વાપર્યો છે. કેમ કે જે સર્વજ્ઞ પરમ પુરુષ છે એવું નિમિત્ત અહીંયા એ જોવે છે, એટલે પરમ પુરુષ સદગુરુને વિશે સર્વાર્પણ પણ, એમને આધીન પણ, શિરસા વંદ દીઠું છે એવી ભાષા વાપરી છે. એક એમની વિશિષ્ટતા છે, વિષયને નિરૂપણ કરવા માટે જે ભાષા પ્રયોગ છે ગજબ છે. શિરસાવંદ દીઠ્યું છે તેમ જ વર્ત્યા છે, અને એમ વર્તીને પોતાનું કલ્યાણ કરી ગયા છે. ત્યારે એક વાત એ પોતે બીજી ઉઠાવે છે અહીંયા, કે આવી જો સુયોગ હોય તો આવી આ સુંદર સુયોગની વાત છે, પણ બહુભાગ જીવોને કેટલાને એવું બન્યું છે કમનસીબે કે આ વાત સમજાણી છે અને પ્રત્યક્ષ સત્પુરુષ મળતા નથી, યોગ મળતો નથી. આ એક વિશેષ વાત લાગે છે, એટલે મને દેખ્યું છે. એમ જ વર્તા છે તથાપિ તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ, એમ સમજાય ને યોગ ન હોય તો કે તો એનો ચિંતામણી જેવો, જેનો એક સમય છે એવો મનુષ્ય દેહ વ્યર્થ જાય, અથવા તો કંઈક બીજે રસ્તે ચડીને એ પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થાય. એને સત્પુરુષ મળવા જોઈએ, એની વિદ્યમાનતા હોવી એક બહુ મોટી વાત છે. એમાં અત્યારના કાળમાં વિદ્યમાનતા હોવી એ તો એક બહુ પૃથ્વી ઉપર બહુ મોટી વાત છે, અને નહીતર કાંઈ ને કાંઈ તો કરવાનો જીવ ધર્મને નામે પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થઈ જશે એમ કેમ. બહુ ગંભીર વાત મૂકી છે. દ્રવ્યાનું યુગ માટે તો એમને સિદ્ધિ એવી વ્યક્તિ છે કે જેને શ્રીમદજી ને પણ જોયા અને ગુરુદેવ ને પણ
જોયા,
શ્રીમદજી ને નહોતા ઓળખી શક્યા. શ્રીમદજી માટે દૂરથી તો શું કરે છે કે કેટલાક અતિ પાપ પરિણામવાળા જીવો સત્પુરુષ માટે બહુ અફવાઓ ઉડાવે છે આછી ખોટી, એમાં શ્રીમદજી માટે પણ એવી અફવાઓ સંપ્રદાયના સાધુઓ બહુ પાપ બુદ્ધિથી ઉડાવી છે કે એ તો ગૃહસ્થી છે છતાં પોતાને 25મા તીર્થંકર મનાવે છે, રાત્રિ ભોજન કરે છે, વેપાર ધંધો કરે છે, કુટુંબ પરિવાર વચ્ચે રહે છે અને પોતાને 25મા તીર્થંકર મોટા જ્ઞાની મનાવે છે, સદગુરુ મનાવે છે પોતાને. એટલે ઓલા જે બાહ્ય દ્રષ્ટિવાળા જીવોને તો ત્યાગ ઉપર અમે તો જુઓ ઊનું પાણી પીએ, ઉઘાડા પગે ફરીએ અને ગોચરી માગીને ખાઈએ. એટલે લગભગ ધર્મબુદ્ધિવાળા જીવો દૂર રહીએ, ઉપલબ્ધ ધર્મ બુદ્ધિ વાળા જીવો આપણે શું કામ છે જવા દો ને, આપણે આપણે તો કઈક એવા વિષય કસાય છોડ્યા હોય એનું કામ છે. આ તો વિષય કસાય વાળા લાગે. શું પ્રવચન સારમાં એ વાત લીધી કે સમ્યક્તનું ગ્રહણ થયું ત્યારથી એને વિષય કસાય ન કહી શકાય, ભલે અવિરતી હોય તો અધિકાર ચાલ્યો છે ચરણાનું યોગ ન. પણ કોણ જીવો પાપી છે કે જે વિષય કસાયમાં અનુરક્ત, સમ્યક પછી માંડીને જે દેશવીર્તિ અને સર્વવીર્તિ જીવો છે તે વિષય કસાયને પ્રાપ્ત નથી, તેથી તેમને પાપી અથવા પાપ સ્થાનકમાં ગણવામાં આવતા નથી. ચોખવટ કરી છે આચાર્યજી, કહેતા હતા કે એવું સાંભળેલું, આવું બધું સાંભળેલું, અફવા સાંભળેલી, મળવા જવાનું મન નથી થયું કે મળવા નથી ગયા હતા. નામ સાંભળ્યું, નામ થોડું મોટું થયેલું શ્રીમદજીનું, કેમ કે વિરોધ કરે એટલે આમ વસ્તુ નામ મોટું થઈ જાય. સંપ્રદાયના સાધુએ વિરોધ કર્યો એટલે એમ થાય કાંઈ તો લાગે છે કેમ આનો વિરોધ કરે છે. દૂરથી જ સાંભળ્યું કે આવું છે ને તેવું છે, એટલે પ્રત્યક્ષ સમાગમ કરવાના ગયા. પછી જ્યારે આ ગ્રંથ પુસ્તકારો પત્રોનો ગ્રંથ પુસ્તક થઈ ગયું એ વાંચ્યું, બહુ ભૂલ કરી બેઠા એમ કહેતા અમે માથું પછાડ્યું છે, ચૂકી ગયા એમ કે એટલી એ યોગ્યતા હતી એમની એ વિષયની. પછી તો જેની યોગ્યતા હોય એ કેવી રીતે ચૂકે, કુદરતી જોગ થઈ ગયો નહીં તો આવું બને કે આમ આમ ખ્યાલ આવે તો પણ એનો યોગ પ્રાપ્ત થવો જોઈએ, ન થાય તો શું, એ વાત અધર રહી જાય. એ સમજણનો એને સદુપયોગ કરવાનો પ્રસંગ મળે. અઠાણુંમાં તો લખે છે કે દ્રવ્યાનું યુગ તો પ્રત્યક્ષ સત્સમાગમમાં ભક્તિ વૈરાગ્ય વગેરે દ્રઢ ભક્તિ દ્રઢ વૈરાગ સહિત અને જ્ઞાની આજ્ઞા એ સદગુરુ આજ્ઞા એ દ્રવ્યાનું યુગ વિચારવા યોગ્ય છે. એમાં દ્રવ્યાનું યુગ તો વિષય એવો છે કે દ્રષ્ટિના વિષયનો ગ્રહણ કરાવવા અર્થે પરમાર્થના હેતુનું રક્ષણ કરવા માટે અશુભ ભાવનો નિષેધ કરવો પડે છે. દ્રવ્યાનુ યુગની સ્થાપના એવી રીતે થાય છે કે એની અંદર પરમાર્થના વિષ્ણુનો હેતુ સાચવવા માટે પણ શુભ ભાવનો નિષેધ કરવો પડે છે. તો એ શુભ ભાવનો નિષેધ કરતા કોઈ જીવ સ્વચ્છંદે ન ચડે એવી ટ્રીટમેન્ટ પ્રત્યક્ષ જ્ઞાની વિના કોઈને મળે એવું નથી. નહીતર ક્યાંક ને ક્યાંક એની ગાડી પાટેથી ઉતરી જાય એવું છે, એવો વિષય છે. અર્થ એ થયો કે પ્રત્યક્ષ સમ્યક જ્ઞાની સત્પુરુષ વિદ્યમાન હોય એને તો એની પાછળ તો લોકો શોધે છે, જેને નથી મળતા એ શોધે છે. ગુરુદેવ નો ઉપકાર છે કે એ તો પ્રસિદ્ધપણે રજીસ્ટર કરતા ગયા, પછી તો એમ એ વિમુખ થવું, ઉપેક્ષા થવી કે કોઈ અન્યથા પ્રકાર થવો, તો એ વિષયનો બુદ્ધિનો આંખ સ્પષ્ટ કરે. એ બુદ્ધિનો આંખ નક્કી કરે છે. બાકી આ તો અપૂર્વ વસ્તુ છે, અપૂર્વ વસ્તુ છે. કોઈ કોઈને શું રાખી શકે, જેની યોગ્યતા હોય એ કોઈ શું રાખી શકે. ૧૧૯